તારીખ 13/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ પર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
વ્યવહારનું પ્રકરણ છે આત્મ અવલોકન માં પણ આ પ્રકરણ આપેલું છે પર્યાયાર્થિક નયના અનેક ભેદ તેમજ ગુણના ભેદ વડે વ્યવહારને કહીએ બે પ્રકારે વ્યવહારને એક પર્યાયાર્થિક નયના અનેક ભેદો છે પર્યાયોના તેના વડે અને ગુણના ભેદો વડે એમ વ્યવહારને પ્રવર્તે છે બે રીતે સામાન્ય સંગ્રહ વેદક વ્યવહારથી જીવ અને અજીવ દ્રવ્ય કહીએ એ આલાપ પદ્ધતિમાંથી વ્યાખ્યા લીધી છે સામાન્ય સંગ્રહ એટલે જીવ રાશિ અને અજીવ રાશિ એવા બે જ ભેદ કરીએ સંગ્રહના વેદક એટલે બે જ ભેદ કરીએ દ્રવ્યમાંથી બે ભેદ પાડવામાં આવે એક જીવો અને બાકીના અજીવો પછી અજીવ કેટલા એ સંગ્રહ નહીં આવી ગયું પાંચે પાંચ વિશેષ સંગ્રહ ભેદક વ્યવહારથી જીવ સંસારી અને ભક્તરૂપ કહીએ પછી જીવનો સંગ્રહ નહીં આપણે ભેદ પાડવામાં આવે તો બે ભેદ પાડીએ તો એક સંસારી જીવો અને એક મુક્ત જીવો એવા બે ભેદ પાડીએ એ પણ આલાપ પદ્ધતિ શુદ્ધ સદગુણ વ્યવહાર જેમ કે શુદ્ધ ગુણ અને શુદ્ધ ગુણી એવા ભેદ કરીએ અસદગુણ વ્યવહાર જેમ કે મતિ આદિ ગુણ જીવના કહીએ એમ વ્યવહારના અનેક ભેદ છે શુદ્ધ સદગુણ વ્યવહારમાં શુદ્ધ ગુણ અને શુદ્ધ ગુણી શુદ્ધ સદગુણ વ્યવહાર અનુપચાર લીધો ગુણ ગુણીનો ભેદ અનુપચાર અને શુદ્ધ અશુદ્ધ સદગુણ વ્યવહાર સદગુણ એટલે એનામાં છે જ્ઞાન આદિ એનામાં છે પણ અશુદ્ધ લીધા મતિ આદિ અશુદ્ધ લીધા એ જીવના કહીએ એવી રીતે વ્યવહારના અનેક ભેદ છે સદભૂત એટલે એનામાં હોવું પછી શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે ગુણગુણી ભેદને શુદ્ધ કયા મતિ આદિ જ્ઞાનોને અશુદ્ધ કયા પર્યાય શુદ્ધમાં જાય છે બધી જગ્યાએ પર્યાયને અશુદ્ધને એના વિશે હા હા અશુદ્ધને એમાં જાય છે અથવા શુદ્ધ લે તો પછી ઉપચાર લેવામાં આવે છે શુદ્ધ સદગુણમાં લે તો ઉપચારમાં લેવું જુદા જુદા જ્ઞાનીઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી એક જ વ્યવહારને જુદી 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 રીતે કહે છે એવું પણ બને છે વ્યવહારથી પરિણતિરૂપ પરપરિણતિરૂપ રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લુભાદિ છે તે અવલંબન હે કરવું સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મ સ્વરૂપ વિશે અવલંબન કરવું અર્થાત સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવો અને વૈરાગ્ય સંવર એ ઉપદેશ ઉપાદેય કરવા વ્યવહાર હે ઉપાદેયનો આવો ઉપદેશ માનવો શું કહે છે કે જીવ જે અત્યારે સંસારની અંદર જે પરિસ્થિતિમાં છે એમાં એને વ્યવહાર હે છે અને નિશ્ચય ઉપાદેય છે પણ વ્યવહારની અંદર સર્વથા એ પણ નથી કેટલોક વ્યવહાર એક દેશ ઉપાદેય છે એક દેશ એ છે એટલો વિશેષ છે એની અંદર જ્યારે નિશ્ચય સ્વરૂપ જે ચૈતન્ય આત્મ સ્વરૂપ છે એ અવલંબનને યોગ્ય છે અને એમાં બીજો સંભેદ નથી એ તો સમ્યક એકાંતે ઉપાદેય જ છે સમ્યક એકાંતપણે ઉપાદેય છે ફરીથી વ્યવહારથી પરપરિણતિ રૂપ રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા અને રહે છે, તેનું અવલંબન છોડવું, તે અવલંબન એ કરવું એટલે એનું અવલંબન છોડવું, એ જીવને વ્યવહારથી પરપરિણતિ રૂપ છે, પર આશ્રિત પરિણતિથી બધી પરપરિણતિ રૂપ છે. સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મ સ્વરૂપ વિશે અવલંબન કરવું, એટલે અવલંબનનો વિષય તો એક પોતાનું શુદ્ધ ચૈતન્ય, તે સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું, એની અંદર બીજો ભંગ ભેદ નથી, તે સમ્યક એકાંત છે, સર્વથા તે ઉપાદેય કરવા યોગ્ય છે. પછી વૈરાગ્ય સંવર એ વ્યવહારના ભેદ છે, તે એક દેશ ઉપાદેય કરવા, એક દેશ ઉપાદેય કરવા એનો અર્થ એ છે કે એ સાધક દશામાં ઉપાદેય છે, સાધક દશામાં ઉપાદેય છે પણ સર્વથા ઉપાદેય નથી, કેમ કે તે દશા છોડીને પૂર્ણ દશા પ્રાપ્ત કરવા જોઈએ, એટલે એક દેશ ઉપાદેય. એવી રીતે વ્યવહાર હે ઉપાદેયનો આવો ઉપદેશ જાણવો, તેમાં ઉપાદેયપણું પણ છે એક દેશ અને હે પણ છે એમ સાથે રાખવું, જેમ કે નિસરણી છે ઉપર ચડવા માટે પર્યાય ભેદ કરવો તે વ્યવહાર છે, તો એટલે પિતામાં સ્વભાવ સ્વભાવી કહેવાય, તે શુદ્ધ વ્યવહાર છે, ગુણગુણી ભેદનો તે શુદ્ધ વ્યવહાર છે, એ આલા પદ્ધતિમાં પગલો કરી રહ્યો. અને સ્વભાવથી અન્યથા કહેવું તે અશુદ્ધ વ્યવહાર છે, સ્વભાવ સ્વભાવવાનનો ભેદ પાડવો તે શુદ્ધ વ્યવહાર છે, અને સ્વભાવથી બીજી રીતે કહેવું તે બધું અશુદ્ધતામાં જાય છે, સ્વભાવ છોડીને ભેદ કરવામાં આવે છે તે પણ સર્વે વ્યવહાર નામ પામે છે, એ પણ ગુણ ગુણ ગુણી ભેદમાં જાય છે, ગુણી એક અને ગુણ અનેક છે, એક અનેકમાં ભેદ થઈ ગયા. બંધાણુઓને ચૂંટ્યું એવા જેટલા ભાવ છે તે પણ વ્યવહારનું નામ પામે છે, બંધાણુ કર્મ બંધાણુ ને કર્મ ચૂંટ્યું એ પણ વ્યવહારનું નામ પામે છે. અને સ્વભાવથી અન્ય ભાવને જે પસંદ છે સ્વભાવથી અન્ય ભાવને જે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે છે. આવો વ્યવહાર જીનાગમ વિશે કયો છે, આવો જે વ્યવહાર છે તે જીનાગમ વિશે કયો છે. Thank you. વિસ્તારથી વર્ણન કરે છે. હું જે વિસ્તાર વર્ણન કર્યું છે તે આત્માવલોકનમાં કહેલા ચાર પ્રકારના ક્રમ અનુસાર છે, અને એ વર્ણન બે બંને ગ્રંથમાં એક જ રચના રેત છે, અને આ પ્રકરણ એને બે ગ્રંથમાં લીધા છે. પહેલો કે પર્યાયના જેટલા ભાવ છે તે સર્વ વ્યવહાર પામે છે. આકાશ વિશે સર્વદ્રવ્ય ગોરવું જીવ ઉદગમને ગતિ સ્થિતિમાં ધર્મ અધર્મ દ્રવ્યનો સહકાર હોવો, અથવા સર્વદ્રવ્યને પરિણામ પરિણામ એક જ્ઞાનના મતિસ્ત્રુત અવધિ મનોપ્રિય અને કેવળ પ્રિય વગેરે પર્યાય વડે ભેદ કરવા, એ રીતે અન્ય ગુણોનું સમજવું. જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે એક એક ગુણમાં કોઈ જગન્ય ઉત્કૃષ્ટપણાથી પરિણતિ ભેદ કરવા, એક વસ્તુના નિશ્ચય વ્યવહાર પરિણતિથી ભેદ કરવા, એ પ્રમાણે તે સર્વે ભેદભાવ વ્યવહાર પરિણતિ એવા ભેદ કરવા, એવી એવી રીતે એક એકના ભેદ કરવા, એ સર્વે ભેદભાવ વ્યવહાર નામ. પરમ બ્રહ્મ કે જેને શ્રુતિ સ્મૃતિ નીતિ નીતિ જઈને પોકારે છે તે પરમ બ્રહ્મ સ્વરૂપ છે. એ લોકો એમ કે છે, જે પંચાધ્યાયી કહે છે એવું બધી કહે છે. એક પ્રકૃતિ છે, કેમ કે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય વચન ગોચર નથી થતો. વચન ગોચર કરવા જતા વ્યવહારનો ભેદ પડી જાય છે. એક પણ વચન આપ ના એમ કહેતા અનંત ગુણોનું આત્મીયપણું જેમાં છે તેને આપ ના એમ કહે, તો એ આત્મીયપણાનો ધર્મ એમ આવી ગયો, આત્મધર્મ. એમ દ્રવ કહેતા દ્રવ્યત્ર ધર્મ આવી ગયો, સત કહેતા સત્તા ધર્મ આવી ગયો, ચિત્ત કહેતા ચૈતન્ય ધર્મ આવી ગયો, આનંદ કહેતા આનંદ ધર્મ આવી ગયો. એક ધર્મ વાળો તો છે નહીં, અનેક ધર્મથી નિર્વચનીય છે, એને એક ધર્મથી કહેવો તો વ્યવહાર છે.
નિત્ય વ્યવહાર નિત્ય વ્યવહાર છે. જેટલું વચન પિંડ વડે કથન છે તે વ્યવહાર નામ પામે, નાખી દીધું છે બધા વ્યવહાર નો સરવાળો મારી દીધો. એટલે તો પર્યાય દ્રવ્યાર્થિક નહીં કહેવાય છે, ને દ્રવ્ય ને પર્યાયાર્થિક નહીં કહેવાય છે, દ્રવ્ય ને પર્યાયાર્થિક નહીં છે હા કહેવાય છે એમાં. જૈન દર્શન માં કથન શૈલી ની તો આ વિશિષ્ટતા છે, સમજીને કે છે તો બરાબર જ કે છે, વસ્તુના સ્વરૂપ ને સમજીને કે છે, યથાર્થ જ કે છે. એમ કે દ્રવ્ય ને પર્યાય અર્ચિત નહીં થયું એમ કહેવાય કે અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ છે, તો પર્યાય ના પિંડ ને દ્રવ કીધો. દરેક ક્યાં આવ્યું તો કે અનાદિ અનંત પર્યાયો જેમાંથી નીકળ્યા કરે છે એનો પિંડ છે એ દ્રવ્ય જ છે, એ દ્રવ્ય પર્યાય થી કીધું કે નહીં. અને જ્ઞાન લક્ષણ ને જ્યાં કેવું છે કે પર્યાયમાં જ્ઞાન લક્ષણ છે દ્રવ્યાર્થિક નહીં છે ને ત્યાં દ્રવ્ય બતાવવું છે, પર્યાય નથી બતાવવું, લક્ષણ થી લક્ષ બતાવવું છે, લક્ષ છે એ દ્રવ્ય છે. જ્ઞાન લક્ષણ ને ત્યાં દ્રવ્યાર્થિક નહીં છે દ્રવ્ય કહીએ છીએ, જ્ઞાન ને દ્રવ્ય કહીએ છીએ. દ્રવ્યના એક અંશમાં દ્રવ્યનો ઉપચાર કરીને દ્રવ્ય કહીએ છીએ, પર્યાય દ્રવ્યનો અંશ છે, એક અંશમાં દ્રવ્યનો ઉપચાર કરીને એને દ્રવ્ય કહીએ છીએ. એટલે સમજીને કહેવાનો કઈ ભાષાનો દોષ નથી, વગર સમજે કે તો સાચું કે એનું ખોટું છે, સમજીને કે એનો કોઈ ભાષા દોષ છે, કેમ કે એના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ બરાબર છે, માટે એના વચનને નિર્દોષ સમજવું. હા એ પર્યાસ પરિણામ થી દ્રવ્ય પર્યાસ થી જાણવા. આ ભવ્યત્વ ભવ્યત્વ શું છે એ પર્યાસિક નહીં છે દ્રવ્ય, દ્રવ્યનું કથન છે ભવ્યત્વ અભવ્યત્વ. ખરેખર તો ભવ્ય અભવ્ય પણ દ્રવ્યમાં છે, પણ ભવ્યત્વ અભવ્યત્વ પર્યાયને લાગુ પડે છે, માટે પર્યાયની પ્રધાનતાથી દ્રવ્યનું કથન છે. અને એવા કથનો શાસ્ત્રમાં આવવાના એટલા માટે એના ઓછા વત્તા પ્રમાણમાં સ્પષ્ટીકરણથી ખુલાસા કરવામાં આવે છે કે એવા કથન આવે ત્યારે કાંઈ મૂંઝાવવાની જરૂર નથી, વસ્તુનું થોડુંક સમજી લેવું એવી વાત છે. હા કઈ જરૂર નહીં તો બીજું ને તને પિતા કયો વાર ને તમે એમાં કઈ અપેક્ષા ખોલીને થોડું કે વ્યવહાર કરે ત્યારે અપેક્ષા ખોલવાની વાતે વાતે જરૂર રહેશે. પરિચિત છે ને વ્યવહાર સુપરિચિત છે માટે સમજી જાય છે, અપરિચિત હોય ન સમજે એમ શાસ્ત્ર થી અપરિચિત હોય જે ન સમજે પરિચિત હોય બધા સમજી જાય છે કે શાસ્ત્રકાર શું કહેવા માંગે છે. એટલે એવી જે ખાસ મોટી મોટી તો છે એનો તો પરિચય હોવો જોઈએ શાસ્ત્ર છે. વળી એક સામાન્યથી સમુચ્ચયથી વ્યવહારનો આટલો અર્થ જાણવો, આટલો દ્રવ્ય વ્યવહાર જાણવો કે જે ભાવ વસ્તુ સાથે અવ્યાપક રૂપ સંબંધવાળો હોય, વસ્તુ સાથે વ્યાપક રૂપ એકવેક સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામે, આવું વ્યવહાર ભાવનું કથન દ્વાદશાંગ વિશે ચાલ્યું છે તે જાણવું. પણ આ સમુચ્ચય અર્થ લીધો છે વ્યવહારનો, આ સમુચ્ચય અર્થ લીધો છે કે આટલો દ્રવ વ્યવહાર જાણવો કે જે ભાવ વસ્તુ સાથે અવ્યાપક રૂપ સંબંધવાળો હોય, વસ્તુ સાથે વ્યાપક રૂપ એકવેક સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામે. આ એક સમુચ્ચય વાત છે, એમ મોટી વાત છે. આવું વ્યવહાર ભાવનું કથન દ્વાદશાંગ વિશે ચાલ્યું હોય છે તે જાણવું એમ કહીને એટલા માટે લીધું છે કે જે ઉપાદયભૂત વસ્તુ છે એમાં જેને વ્યાપક વ્યાપક સંબંધ નથી એ વેય રૂપ વ્યવહાર જાણો બસ, એને વેય પણ કરી નાખો. એ દ્વાદશાની અંદર એ વાત લીધી, એ સમુચય પણ એમ જાણો. એટલે શું છે કે એ ઉપાદેયમાં પ્રયોજન છે અને વ્યવહારમાં પણ કેટલો અંશે ઉપાદેય છે અને અંશે હે છે, તો વ્યાપક વ્યાપકતાથી એને હે ઉપાદેયતાને વિચારી લીધું સમુચય પણ. એ રીતે દ્વાદશાંગમાં સારાંશ રૂપે પ્રથમ સમજવું, વાત સારી લીધી છે, પોતે અનુભવી છે. એટલે સામાન્ય વ્યવહાર આ રીતે દ્વાદશાંગમાંથી પકડાય છે, વ્યવહાર હે છે તો વ્યાપક વ્યાપક પણ નથી, ત્યાં હે પણ આવી જાય છે. આ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપ કહ્યું, હવે નિશ્ચયનું સ્વરૂપ કહે છે. જેસીમ ગુણાવમ પથેમ ણીય સ્વભાવમ ચ અભેય ભાવમ ચ દવ પરિણમાયણમ તિચ્છયમ ગણિયમ વ્યવહારેણ. યેષામ ગુણાનામ પથેમ, એનું એનું સંસ્કૃત છે, કુલ માગજી છે તો એનું એનું સંસ્કૃત છે. યેષમ ગુણાનામ પથેમ નિજ સ્વભાવમ ચ અભેદ ભાવમ ચ દ્રવ્ય પરિણમના આધીનમ તમ નિશ્ચયમ ગણિતમ વ્યવહારેણ. પહેલા વચનનું ગુજરાતી, કે જે નિજ અનંત ગુણો છે યેષામ ગુણાનામ પ્રથયમ વિસ્તાર, પ્રથય એટલે વિસ્તાર, જે નિજ ગુણોનો વિસ્તાર છે તેનો જે પરસ્પર એક જ સમૂહ, એક સમૂહ તેનો પરસ્પર એક સમૂહ એટલે એક રૂપ, એક પુંજ, એક રૂપ, તે નિશ્ચયનું રૂપ જાણવું, તમ નિશ્ચયમ તે નિશ્ચયનું રૂપ જાણવું. નિશ્ચયના ભંગભેદ લેશે આ એક પ્રકરણમાં, નિશ્ચયના પણ કેટલા ભેદો છે એ બધા ભેદો બતાવશે. એક તો અનંત ગુણોના એક રૂપને નિશ્ચયનું સ્વરૂપ કહ્યું. બીજું કે પુનઃ યેષામ દ્રવ્યગુણ પર્યાયામ નિસ્વભાવમ નિજ જાતિ સ્વરૂપમ તમ નિશ્ચયમ. એક નિજ દ્રવ્યના અનંત ગુણ પર્યાયનું જે કેવળ નિજ જાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું જ રૂપ જાણવું. અનંત ગુણ પર્યાય પણ એની જાતિના, આત્માની જાતિના એને નિશ્ચયનું સ્વરૂપ. ત્રીજું કે પુનઃ યેષામ દ્રવ્ય ગુણાનામ ગુણ શક્તિ પર્યાયાણામ છે અભેદ ભાવમ એક પ્રકાશમ તમ નિશ્ચયમ. એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા, તેમજ ગુણના અનંત પર્યાયને જે એક જ સ્વરૂપથી ભાવવા તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે. ગુણો જે દ્રવ ગુણાનામ ગુણ શક્તિ પર્યાયણામ છ અભેદ ભાવમ એક પ્રકાશકમ. શું કહે છે કે એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા, આત્માને જ્ઞાનથી કહી દેવા તે નિશ્ચય, તેમજ ગુણના અનંત પર્યાયને જે એક દ્રવ રૂપથી ભાવવા આત્મધર્મ. બસ આત્મધર્મ, ધર્મ કહેતા બધા આવી ગયું, અનંત ગુણોનું પરિણામ આવી ગયું દ્રવ્યમાં, એને નિશ્ચય કહેવો. ચોથું પુનર્યેષામ દ્રવ્યાણામ છે દ્રવ્ય પરિણામોનાધીનમ તસ્ય દ્રવ્યસ્વ પરિણામ આશ્રયમ ભાવમ તમ નિશ્ચયમ. તે જ દ્રવ્યને આધીન પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે એ નિશ્ચય જાણવો. એવા એવા ભાવોને વચનદારથી નિશ્ચય સમજા, એતાદૃશમ નિશ્ચયમ વ્યવહારેણ વચન દ્વારેણ ભણિતમ વર્ણિતમ. શું કહે, ચાર ભંગ લીધા. તે જ દ્રવ્યને આધીન પરિણામ, જેમ કે રાગ છે એ જ દ્રવ્યને આધીન છે, આત્માએ કહ્યો એને નિશ્ચય કહેવો, પછી વિશુદ્ધ નિશ્ચયમાં જાય છે.
એની પરિણામ ન પરિણમે એ નિશ્ચય જાણવો, એવા એવા ભાવોને વચન વારથી નિશ્ચય સંજ્ઞા કહેવામાં આવે. નિશ્ચય નામ પાડ્યું પણ એ વચન વ્યવહારથી પાડ્યું. નિશ્ચય નામ, નિશ્ચય નામ ખરું, વચન વ્યવહારથી. એને એમ સમજવું, હા એને નિશ્ચય સમજે છે, સમજણ તો નિશ્ચય સમજે છે, વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સમજવું માટે તે નિશ્ચય સમજે છે. નિર્ણય ને નિશ્ચય કયો, ત્યાં નિર્ણય ને નિશ્ચય કયો. ભાવાર્થ, ભાવાર્થ ની અંદર ઘણું ખોલ્યું છે. હવે 14 વાત લીધી છે ભાવાર્થ. હે સંત, આ નિજ નિજ અનંત ગુણો મળીને જે એક પિંડ, પેલો બોલ, જે એક પિંડ રૂપ ભાવ, એક રૂપ સંબંધ જ છે, તેને ગુણનો પુંજ કહીએ. તે ગુણ પુંજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ પુંજને વસ્તુ કહીએ. માટે આ વસ્તુને નિશેષણ નામ અનંત ગુણનું એક રૂપ એવી જે વસ્તુ, એને વસ્તુ એવું નામ આપો, સ્વભાવ એવું નામ આપો, એને નિશ્ચય સંજ્ઞા આપી શકાય છે. નિશ્ચય એવું નામ એને પાડી શકાય છે. વચન વ્યવહાર છે એટલી મર્યાદા. વળી જે જે ગુણ જે જે સ્વરૂપને ધારણ કરીને ઉપજ્યા છે, તે સર્વે પોતપોતાના રૂપને ધરે. એક નિજ દ્રવ્યના અનુગુણ કરીને જે કેવળ નિજ જાતે સ્વરૂપ, બીજો ભાગો, વળી જે જે ગુણ જે જે સ્વરૂપને ધારણ કરીને ઉપજ્યા છે, તે સર્વે પોતપોતાના રૂપને ધરે. ગુણ બીજા ગુણથી પોતાના જુદા રૂપે અનાદિ અનંત રહે છે. આવું જે જુદું રૂપ તે નિજ જાતિ કહીએ. જેમ કે જ્ઞાન, જ્ઞાન પણ અનાદિ અનંત, આનંદ, આનંદ પણ અનાદિ અનંત રહે. સત્તા, સત્તા પણ પોતાથી પોતે અનાદિ નિધન છે. તે રૂપ કોઈ બીજા કોઈ રૂપ સાથે ન મળે, તે પોતાનો રૂપ છોડીને બીજાની સાથે ભળે નહીં. વળી જે રૂપ તે જ ગુણ, જે ગુણ તે જ સ્વરૂપ, જે રૂપ તે ગુણ અને ગુણ તે જ સ્વરૂપ, આવું જે તાદાત્મ્ય લક્ષણ છે. વળી જો કોઈ તે રૂપ નાસ્તી ચિંતવે, તો તેને ગુણની નાસ્તી ચિંતવી. એ પ્રમાણે જે પોતપોતાનું રૂપ છે, તે રૂપને નિજ જાતે સ્વભાવ રૂપ કહીએ, એવા નિજ રૂપને નિશ્ચય સંજ્ઞા કહીએ. એટલે જ્ઞાનને જ્ઞાન અનાદિ અનંત લેવું, દર્શનને દર્શન અનાદિ અનંત લેવું, આનંદને આનંદ અનાદિ અનંત લેવું, એને નિજ જાતિ સ્વરૂપ છે. એ ક્યારે છોડે નહીં. જ્ઞાનીને ક્યારે સત્તા રૂપે ન થાય, સત્તા ક્યારે જ્ઞાન રૂપે ન થાય. અનંત ગુણો પોતપોતાના નિજ રૂપે રહે, તે તેનું નિશ્ચય સ્વરૂપ સમજવું, નિશ્ચય રૂપ જાણવું. વળી અનંત ગુણોના એક પુંજ ભાવને દેખો, પણ ગુણને જુદા ન દેખવા. તેમજ અનંત શક્તિ વડે જે ગુણ છે, તે એક ગુણને જ દેખવો, તે શક્તિને જ ન દેખવી. એટલે કે તેના જગન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ ન દેખવા, તે એક શક્તિને જ માત્ર દેખવી. આવું જે અભેદ દર્શન, એક જ રૂપનું દર્શન, તેને પણ અભેદ દર્શન રૂપ નિશ્ચય સંજ્ઞા કહીએ. આ જે ત્રીજો બોલ છે એ સમ્યક જ્ઞાનના નિરૂપ દ્રવ્ય ગુણનો વિષય છે. સમ્યક જ્ઞાનમાં નિશ્ચય દ્રવ્ય અને નિશ્ચય ગુણ કેવી રીતે જ્ઞેયરૂપ થાય છે, જ્ઞાનમાં જ્ઞેયરૂપ, સ્વજ્ઞેયરૂપ કેવી રીતે થાય છે, પોતાનું નિશ્ચય દ્રવ્ય અને પોતાનો નિશ્ચય ગુણ એ કેવી રીતે સ્વજ્ઞેયરૂપ, આ જરા બહુ સૂક્ષ્મ લીધો છે. કે અનંત ગુણોના એક પુંજ ભાવને દેખવો, પણ ગુણને જુદા જુદા દેખવા. ત્યારે દ્રવ્યને જોવું હોય ત્યારે કોઈ ગુણને જુદો પાડીને ન જોવો, પણ બધા ગુણોનો એક અભેદ સ્વરૂપને જોવો. તે દ્રવ્યનું અભેદ સ્વરૂપ સમય જ્ઞાનમાં જણાય છે. હવે જયારે ગુણને જોવું હોય ત્યારે કેવી રીતે જોવો? તમે અનંત શક્તિ વડે જે ગુણ છે તે એક ગુણને દેખવો. જયારે ગુણને દેખવો ત્યારે તેની પૂરી શક્તિથી અભેદ જોવો. શક્તિને ન દેખવી, શક્તિને ન દેખવી એટલે હું એના જગને ઉત્કૃષ્ટ એવા ભેદ ન દેખવા, કેમ કે એ પર્યાયમાં જાય છે. શક્તિ ઓછી વધતી તો પર્યાયમાં પરિણમે છે, પણ શક્તિ માત્રપણે પરિપૂર્ણ માત્રપણે એને જોવું, તે ગુણનું નિશ્ચય સ્વરૂપ છે. જ્ઞાન ને જ્ઞાન માત્રપણે જોવો, દ્રવ્યને અનંત ગુણના એક રૂપે જુઓ, અને કોઈ ગુણના ભેદથી ન જુઓ. એવી રીતે તારતમ્ય ભેદ ના જોવા, એ પર્યાયમાં આવે છે. તારતમ્ય ભેદ પર્યાયમાં આવે છે. જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ તારતમ્ય ભેદ છે, એ પર્યાયમાં આવે છે. એને ન જોવા, પણ માત્ર શક્તિને જોવી. આવું જે અભેદ દર્શન, શક્તિમાં પણ ભેદ નહીં, ગુણમાં પણ ભેદ નહીં, અને દ્રવ્યમાં પણ ભેદ નહીં, એવું જે ભેદ દર્શન અથવા એક જ રૂપનું દર્શન છે તેને પણ અભેદ દર્શન રૂપ નિશ્ચય સંજ્ઞા કહેવામાં આવે છે. એ નિશ્ચયથી પોતાના આવા સ્વરૂપને જ્ઞાન જોવે છે. એ જ્ઞાનનો નિશ્ચય નહીં લીધો અહીંયા. આ રીતે જ્ઞાનનો નિશ્ચય નહીં પ્રવર્તે છે, અને એનો વિષય પણ નિશ્ચય સ્વરૂપ આ રીતે જણાય છે. એમ જેવું સમ્ય જ્ઞાન એ તે નિશ્ચય નહીં, અને એનો વિષય તે નિશ્ચય સ્વરૂપ. આ રીતે ત્રીજા ભેદ પ્રમાણે છે. પેલું ને નિજ નિજ અનંત ગુણો મળીને જે એક પિંડનું ભાવ, એક સંબંધ તેને ગુણનો પુંજ કહીએ, તે ગુણ પુંજને વસ્તુ એવું નામ કહીએ. ત્યાં શું છે કે વસ્તુ અથવા સ્વભાવમાં અનંત ગુણ લઈ લીધા. આ નામ બામ કઈ ન લીધું, વસ્તુ ન કહેવું, સ્વભાવ ન કહેવું, ઓલામાં વચન નહીં છે, આ જ્ઞાન નહીં લેવો. જ્ઞાનમાં જેવી વસ્તુ છે એ વસ્તુમાં બે બે ભેદ લઈ લીધા, દ્રવ્યના અને ગુણના, કે જેમાં ભેદ નથી પડતો જ્ઞાનને, જ્ઞાન ભેદ નથી પાડતો. એવી રીતે જે જ્ઞાનનું પ્રવર્તવું તેને નિશ્ચય સંજ્ઞા, નિશ્ચય એવું નામ દેવામાં આવે છે. એના વિષયને પણ નિશ્ચય કહેવાય છે, અને જ્ઞાનને પણ નિશ્ચય કહેવાય છે. આ રીતે એક નિશ્ચયના પ્રકરણમાં સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ આ પ્રકારે હોય છે એમ કહેવું છે. દ્રવ્ય ગુણને જોવાવાળા સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ નિશ્ચય આ પ્રકારે છે, અને નિશ્ચય દ્રવ્ય ગુણ, દ્રવ્ય અને ગુણ આ રીતે જ્ઞેય થાય છે એમ લેવું. આ બોલ સારો મુદ્દો છે. કોઈ પણ સમ્યક જ્ઞાની પોતાના દ્રવ્યને અને પોતાના ગુણને કેવી રીતે અભેદપણે જોવે, એવા અભેદ દર્શનને અહીંયા એનું નિશ્ચય સંજ્ઞા એવું નામ દેવામાં એમ કે બેને વિષય અને વિષય બંનેને એક જ નામ મળે છે, નિશ્ચય સંજ્ઞા. પછી ચોથો ભેદ છે, જરા વિસ્તારથી જે શાંત થવા સંત થવા આવ્યો છે એને સંત કહે છે. કોઈને શિખામણ આપવી હોય, ઉપદેશ આપવો હોય, ત્યારે એ ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય હોય એને ઉપદેશ દેવામાં આવે છે. એક તો એની યોગ્યતાને સ્વીકારવામાં આવે છે. ગુરુ પણ શિષ્યના ની યોગ્યતાને સ્વીકારે છે. અથવા આપણો વ્યવહારમાં નથી કહેતા, અરે ભલા માણસ, અરે ઢાયા માણસ,
ભૂલો કે ડાયો કે એમ કેમ કે છે, એ જ રીતે અંગીકાર કરે. એને જ્યારે સ્વીકારવાની, સામાન્ય વાતને સ્વીકારવાની પરિસ્થિતિ એવી છે એમ કેમ. બાળકને પણ બીજું મનમાં વિચાર શક્તિ એટલી નથી, 8 વર્ષ સુધી પ્રયોજનભૂત વિચાર શક્તિ નથી, પણ એટલી સંજ્ઞા છે. કશોમાં કોઈને એટલી સંજ્ઞા છે? ગુસ્સે થઈને કયો કૂતરાને હળહળ કરો, ભાગી જાય. એને પાળવાની દ્રષ્ટિએ એને જે કાંઈ કહેવામાં આવે એ મુસરી પટપટાવીને નજીક આવે. તિર્યંચને પણ એટલી સંજ્ઞા છે કે જીવનું એ સ્વરૂપ છે. સ્વરૂપે કરીને જીવ સર્વથી મહાન હોવાથી એને મહાનતા પ્રિય છે. અસ્થાનની માનતાને અવગુણ કહે છે, અને સ્વસ્થાનની માનતાને સદગુણ કહે છે. તેવો જીવની અંદર કુદરતી સ્વભાવ છે, જીવનો કુદરતી છે. એ સંત ગુણના પુંજ વિશે તો કોઈ જુદો ગુણ નથી, એ વાત તો નિસંદેહ છે અને એમ જ છે. ભલે એક જુદા જુદા ગુણથી કહીએ છીએ, પણ ગુણના પુંજ વિશે તો કોઈ જુદો ભાવ, કોઈ જુદો એક ગુણ જુદો પીડ્યો છે એમ તો છે. બધા દ્રવ્યની અંદર બધા એવી રીતે રહેલા છે કે કોઈ એક ગુણને જુદો ખેંચી શકાતો, પાડી શકાતો, એમ કે કેરીમાં રસ અને રંગને જુદા પાડી શકાય નહીં. સમજવામાં જ્ઞાનમાં જુદો કહેવો એ બીજી વાત છે, એને જુદો પાડવો તે બીજી વાત છે. એ વાત તો નિસંદેહ છે એમ જ છે. પરંતુ તે ભાવનો તે ગુણ છે, દ્રવ ગુણ પર્યાયને ધારણ કરીને પરિણામ મળે પરિણામે, પરંતુ તે ભાવનો તે ગુણ છે. તે ભાવ એટલે તે સ્વભાવનો તે ગુણ છે, અને દ્રવ્યગુણ પર્યાયને ધારણ કરીને પરિણામ મળે પરિણામે છે. એમાં દ્રવ્યત્વ પણ છે, ગુણત્વ છે, અને પર્યાયત્વ પણ લાગુ પડે છે. તે ભાવ તે ગુણ પરિણામથી જુદો નથી, તે ભાવ તે ગુણ એટલે પરિણામથી જુદો નથી, પરંતુ તે જ ભાવ રૂપ લઈને પરિણમે છે. તે અહીંયા નીચે પ્રમાણે કહીએ છીએ કે જેમ ઉદ્ગળ વસ્તુ વિશે સ્કંદ કર્મ વિકાર કોઈ ગુણ તો નથી. શું કે છે એ ઉદ્ગળ વિશે એના સ્કંદમાં કોઈ ગુણ, સ્કંદ નામનો ગુણ નથી. કર્મ પણ પરિણમે છે ત્યારે કર્મ નામનો કોઈ ગુણ નથી. વિકાર પણ પરિણમે છે ત્યારે વિકાર નામનો કોઈ ગુણ નથી. પરંતુ તે પુદ્ગળ વસ્તુના પરિણામ તે સ્કંદ કર્મ વિકાર ભાવરૂપ સ્વાંગ કરીને પરિણમે તો છે. બીજા કોઈ દ્રવ્યના પરિણામ એ સ્કંદ કર્મ વિકાર ભાવને ધારણ કરીને પરિણમતા નથી. પુદ્ગળ સિવાય બીજા 5 દ્રવ્યમાં એ પ્રકાર નથી ઉત્પન્ન થતો, પણ આ એક પુદ્ગળ જ તે સ્વાંગ ધારણ કરીને વર્તે છે, એ નિસંદેહ છે. એવી જ રીતે આ જે વસ્તુના પરિણામ પણ રંજક એટલે મલિન, સંકોચી વિસ્તાર એટલે નાનું મોટું ક્ષેત્ર, બાળક થાય પછી યુવાન થાય એવી રીતે અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિરતિ આદિ ચેતન વિકાર રૂપે થઈને પરિણમે છે. એવો ચેતન વિકાર ભાવ પોતે ચેતન દ્રવ્યના પરિણામ વિશે જ જોવામાં આવે છે, અચેતન દ્રવ્યના પરિણામ વિશે તે કદી જોવામાં આવતો નથી. ચેતન ચૈતન્યના પરિણામમાં છે, બીજા 5 દ્રવ્યમાં નથી. એ વાત નિસંદેહ છે. એ પ્રમાણે જે વિકાર ભાવ છે તે પોતપોતાના દ્રવ્યના પરિણામ વિશે જ થાય છે, અને તે દ્રવ્યના પરિણામ આશ્રિત જ તે વિચાર હોય છે, તે પણ નિશ્ચય સંજ્ઞા નામ પામે અહીંથી નિશ્ચય પ્રથમ પ્રથમ થઈ દીધો. એ જે દ્રવ્યના પરિણામે અન્ય પરિણામે ન પરિણમે, આને આધીન જ પરિણમે, રાગ જીવને આધીન પરિણમે, ફૂટબોલને આધીન નહીં, આકાશને આધીન નહીં. સંક્ષેપ એનો એ છે કે જીવ અને પૂતગળમાં જે વિકાર છે તે પોતપોતાના દ્રવ્યને આધીન પરિણમે છે, બીજા કોઈ દ્રવ્યના આધીન પરિણમતા નથી. એ રીતે અહીંયા અશુદ્ધ પરિણમનને નિશ્ચય કયો છે, અશુદ્ધ નિશ્ચય એને શાસ્ત્રમાં કહે છે. કેમ કે નિશ્ચયથી એનો ભાવ છે ને, ખરેખર એને એ ભાવને ધારણ કરી રાખ્યો છે, માટે એને નિશ્ચય કર્યો. કોઈ એકાંત કરી જાય કે જીવ રાગ કરે છે તો જીવનો છે જ નહીં, કેમ કે જીવનો સ્વભાવ નથી, માટે જીવનો નથી. શાસ્ત્રમાં એને પૂતગળનો કીધો છે, જીવ વિકાર છે એ નિશ્ચયથી જીવનો છે. પછી એને એનો નિષેધ કરવા પ્રયોજનને વશે એને પૂતગળ ન કહેવો બીજી વાત થઈ ગઈ, એનો આશ્રય છોડાવવા એને પૂતગળ ન કહેવો બીજી વાત થઈ ગઈ. પણ જ્ઞાનમાં તો બરાબર ખ્યાલ છે કે પોતાનો વિકાર છે એને નાશ કરવો છે, માટે જોરથી નિષેધ કરીએ છીએ. વિકાર રૂપે પરિણમવું તે નિશ્ચય છે એમ કે છે, એ દ્રવ્ય વિકાર રૂપે પરિણમવું તે તેનો નિશ્ચય છે એમ કહેવાય છે. પછી શુદ્ધ નિશ્ચય પરમ શુદ્ધ નિશ્ચયના આશ્રયે નિષેધ કરવો એ બીજી વાત થઈ ગઈ, પણ આ રાખીને એવી વાત છે, નહીં તો એકાંત થઈ જાય. જેમ કે ઘણા એમ સમજી લઈએ છે કે સ્ફટિકની જે લાલાશ થઈ એ સ્ફટિકની છે જ નહીં, તો આશ્રય છોડાવવા માટે રાગ જીવનો છે નહીં એમ કેવું બરાબર છે. ખરેખર તો સ્ફટિક જ લાલ પર્યાય પરિણમો છે, જીવ જ રાગ પર્યાય પરિણમો છે એ નિશ્ચય છે. એ નિશ્ચય જેને ન સમજાય તેને ઓલો પરમ શુદ્ધ નિશ્ચય સમજાય જાય એવું કોઈથી બને નહીં, અથવા જેને અશુદ્ધ નિશ્ચય ન સમજાય તેને શુદ્ધ નિશ્ચયનું ગ્રહણ થઈ જાય એવું કોઈ દિવસ બનતો નહીં. એટલે પહેલું પગથિયું અશુદ્ધ નિશ્ચયને સમજવાનું છે, બીજું પગથિયું શુદ્ધ નિશ્ચયને સમજવાનું છે. એમ આમ જ સીધું આમ પકડે કે રાગ જીવમાં થતો જ નથી, કોઈની થયો જ નથી, કોઈ કાર્ય થયો જ નથી, જીવની અવસ્થામાં પણ નહીં, દ્રવગુણમાં તો નહીં પણ અવસ્થામાં પણ નહીં એમ લઈ ગયા. આશ્રય છોડાવા કોઈ વાર એમ કે એ બીજી વિષય થઈ ગયો, અને વસ્તુનું સ્વરૂપનો નિશ્ચય કરવો હોય ત્યારે બીજી વાત થઈ ગઈ. પ્રયોજન શું છે, આશ્રય છોડાવવાનું છે કે એનું સ્વરૂપ નક્કી કરવાનું છે. જો પ્રયોજન આશ્રય કરવાનું હોય તો વાત સમજીને કીધી છે, જો જ્યાં એમ પ્રકરણ ચાલે ત્યાં વસ્તુનું સ્વરૂપ સમજવું છે ત્યાં ઓલી વાત લગાડે તો એ સમજ્યા વગર લગાડે એમ થઈ જાય છે. એનું નામ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે જ્યાં સ્વરૂપ સમજાવવું હોય ત્યાં પણ એમ કે નહીં રાગ જીવનો નથી, તો એ બેલેન્સ ખોઈ દેશે, એ એકાંત કરશે, એને સંતુલન રહેશે. હવે પછી થશે શું ખબર છે, કે એ જ જીવને જો પછી કોઈ વેદનાને પીડા થશે ને તો રડ ઉપાડશે. એ વખતે એને એમ કે ભાઈ તો પૂતગળ છે, એ ક્યાં જે જીવ છે, તો શું કરવા રડ ઉપાડે, સહન મારા છે, સહન થતો નથી. એ રીતે એને વિચારવું જોઈએ. બીજાને પછી એમ કે બીજાને પીડા થાય તો એમ કે પૂતગળનું છે, તમે શું આગળ કરો છો, તો બધું પૂતગળ ની પર્યાયો છે. તમે પીડા તો મને પીડા થાય છે, પીડા થાય છે તો પણ પૂતગળ ની પર્યાય છે, સરળ ની પર્યાય છે, તમે શું કરવા રાખવું પડે, તો એ પોતે રાખવું પડે, એ નહીં નથી, એ અન્યાય છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, જ્યાં યોગ્ય હશે. લાલ જાય છે, લાલ જાય છે, નિર્મળતા ને કશે કરે છે, નિર્મળતા ન લાલ જાય નો કે આટલો પડે લાલ જાય કરી દે ને નિર્મળ અને સ્પષ્ટ કરે છે, સ્ફટિક કરે છે.
નિર્મળતા સ્વભાવ,
નિર્મળતા સ્વભાવ.